તારીખ 1/5/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 100 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 75
નંબર 34 પાનું 100 નંબર બોલ છે. બોલનો વિષય છે દ્રવ દ્રષ્ટિનો. દૂરદૃષ્ટિનો ભાવ કેવો હોય છે? નિર્વિકલ્પ દૂરદૃષ્ટિ છે એને વિકલ્પપૂર્વક શબ્દથી કહેતા થોડી વિકૃતિ આવે છે. દૂરદૃષ્ટિ સ્વયં નિર્વિકલ્પ છે. કહેવામાં તો સ્થૂળ વિકલ્પ પૂર્વક કથન થઈ શકે છે. સ્થૂળ વિકલ્પ વિના કથન આવવાનું સીધું નિમિત્ત પણ નથી. પરિણામમાં કથન એટલે ઉદ્ગળ પરિણામની ભાષા વર્ગણાની રચના, એને નિમિત્ત વિકલ્પ છે અને વિકલ્પાત્મક જ્ઞાન છે. જ્યારે જે દ્રવ દ્રષ્ટિ છે એ તો સ્વયં નિર્વિકલ્પ છે. આમ નિર્વિકલ્પ પરિણામને સ્વવિકલ્પ સ્થૂળ સ્વવિકલ્પ સ્થિતિમાં આવીને એ પૂર્વક જે કથન નીકળે ત્યારે જે વાચ્ય છે એ યત્કિંચિત માત્ર આંશિક રૂપે થોડું બહાર આવે છે. જે અવતરણ ચિહ્નમાં પહેલા શબ્દો છે એ દ્રવ દ્રષ્ટિના પરિણામને બતાવનારા છે, દર્શાવનારા છે. હું અનાદિ અનંત મુક્ત છું એમ શુદ્ધ આત્મદ્રવ પર દ્રષ્ટિ દેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. શું કહેવું છે કે અનાદિ અનંત હું મુક્ત છું એમ કહેવામાં હું બંધાયેલો નથી એમ કહેવું છે. હવે જો અનાદિથી બંધાયેલો ન હોય તો એને મુક્ત કહેવાનો પણ ખરેખર તો અવસર આવતો નથી. કેમ કે મુક્તપણું બંધની અપેક્ષા રાખે છે. કોઈ જેલમાંથી છૂટે એને જેલમાંથી છૂટા થયાના અભિવાદન દેવાય, કોંગ્રેચ્યુલેશન આપે છે ને કે તમે ચાલો છૂટા થઈ ગયા, બહુ સારું થયું. પરંતુ જે જેલમાં ન ગયા હોય એને છૂટા થવાનું અભિવાદન દેવા જવામાં તો મુશ્કેલી ઊભી થાય. કેમ કે એમાં તો એને ગુનો કર્યો તો એ સાબિત થઈ ગયો, જેલવાસ ભોગવ્યો તો એ સાબિત થયો. અહીંયા દ્રવને એટલી વાત લાગુ પડતી નથી. પણ સમજાવવા માટે બીજો ઉપાય નથી. અનાદિથી અવસ્થામાં બંધ અવસ્થા છે. એ બંધ અવસ્થાની પ્રતિપક્ષભૂત સ્વભાવની સ્થિતિ છે એમ બતાવવું છે. અનાદિથી જે અવસ્થામાં બંધપણું છે ભાવે અને દ્રવ્યે, દ્રવ્યે દ્રવકર્મ ભાવકર્મ, દ્રવકર્મ અને નોકર્મનું બંધન છે અને ભાવે ભાવકર્મનું બંધન છે અવસ્થામાં, એ ત્રણેય બંધનથી પ્રતિપક્ષભૂત સ્વભાવની સ્થિતિ છે દ્રવ સ્વરૂપની. એ બતાવવા માટે એમ કહેવું પડે છે કે હું મુક્ત છું. ખરેખર તો દ્રષ્ટિમાં વિષયભૂત આત્મદ્રવ્યને મુક્ત કહેવું એ તો એને એક લાંછન લગાડવા જેવું છે. સુગાનીજી એ વાત કરી છે કે મુજે મુક્ત કહેના હો તો મુજે ગાલી દેના બરાબર હૈ, એવા શબ્દો વાપર્યા છે દ્રવ દ્રષ્ટિ પ્રકાશના ત્રીજા ભાગમાં 645 બોલ છે એમાં આ વાત છે. કે દ્રવ્યને મુક્ત કહેવા અથવા મુક્તિની પર્યાય જેવી પ્રગટ થાય છે સિદ્ધ અવસ્થા, એવું દ્રવ્ય છે એમ ઓળખાવવું, એ પણ એની નાનપ છે, એની હિણપત છે, એવી રીતે વાત કરી છે. કેમ કે એ તો એનાથી અનંત ગુણ મહાન છે, એક સમયની સિદ્ધ પર્યાયથી અનંત ગુણ મહાન છે, તો એનાથી એને ઓળખાવવું, પણ ઓળખાવવામાં બીજો ઉપાય નથી. એટલે મુક્ત અવસ્થાના પ્રગટ ભાવ ઉપરથી સદ્રશ સ્વભાવે રહેલું જે આત્મદ્રવ્ય, એનો પરિચય કરાવવો પડે છે, એની ઓળખાણ આપવી પડે છે, બીજો ઉપાય નથી. એટલે અહીંયા એટલી વાત લીધી છે. પણ કહેનારને એ વાત ખ્યાલમાં છે કે જેને પોતાનો સ્વાનુભવ થયો છે એણે તો પોતાનો આત્મા દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં બંધ મોક્ષ રહિત જ જોયો છે, બંધ રહિત અને મોક્ષ સહિત જોયો છે એમ પણ નથી. પણ સમજાવવાની શૈલી તો અનેક પ્રકારે થાય, એમાંથી આ એક શૈલી છે કહેવાની. વિતરાગતા સાબિત કરવી છે, એટલે પ્રગટ વિતરાગતા ઉપરથી અવ્યક્ત અપ્રગટ વિતરાગતાને બતાવવા માટે એમ કહેવાય છે. પણ પ્રગટ વિતરાગતા નાની છે અને દ્રવ એનાથી મોટું છે, એ વાત તો લક્ષમાં રાખવી જ જોઈએ. તો નાનાથી મોટાની ઓળખાણ કરાવી એ વ્યાજબી છે, કે મોટાથી નાનાની ઓળખાણ કરાવી એ વ્યાજબી છે? પિતાથી પુત્રની ઓળખાણ કરાવવામાં આવે તો ઠીક છે કે ભાઈ આ તો ફલાણા ફલાણા મહાન વ્યક્તિ હતી, મોટા માણસ હતા, એના દીકરા છે એમ કહેવાય. પણ દીકરાથી બાપની ઓળખાણ કરાવવી પડે તો થોડું અનુચિત છે એમ કેમ છે? પર્યાય તો નાનું તત્વ છે, નાનો અંશ છે, નાનો વિભાગ છે, ક્ષણિક ભાવ છે, દ્રવ ત્રિકાળી અંશ છે, અને અનંત ગુણ મહાન છે એનાથી, એક સમયની સિદ્ધ પર્યાયથી અનંત ગુણ મહાન છે, એનાથી એની ઓળખાણ શું આપવી? પણ બીજો ઉપાય પણ નથી. જગતના તો કોઈ પદાર્થ સાથે એની ઉપમા આપી શકાતી નથી, એવું અનુપમ દ્રવ છે, તો કોની સાથે સરખામણી કરવી? કે એની ને એની જેવો સ્વભાવ છે એવી પરિપૂર્ણ શુદ્ધ પર્યાય હોય, બહુ બહુ તો એનાથી બતાવી શકાય, તો પણ એમ સાથે રાખીને કે એના કરતાં તો અનંત ગુણ છે. હવે કોઈ રીતે સમજાય તો સમજાય, ન સમજાય તો બીજો ઉપાય નથી. હું અનાદિ અનંત મુક્ત છું એમ આત્મદ્રવ પર દ્રષ્ટિ દેતા, અથવા સર્વથા મુક્ત સર્વથા શુદ્ધ, પણ શુદ્ધ કહેતા અશુદ્ધતાની અપેક્ષા આવે છે, મુક્ત કહેતા બંધની અપેક્ષા આવે છે, કોઈ પણ એના ગુણથી કહેવા જતા એના અવગુણનો પ્રતિપક્ષ સામે ઊભો થાય છે કે એવા આવા અવગુણ રહિતનો ગુણ એમ કેમ પડે છે? અવગુણનો પરિચય છે, રાગનો પરિચય છે, તો કે રાગ રહિત વિતરાગ સ્વભાવ છે. બંધનો પરિચય છે, અટકે છે અન્ય અન્ય પદાર્થમાં ભાવથી ઉપયોગથી અટકે છે, તે ભાવબંધ છે. પોતાનો ભાવ અન્ય દ્રવ્યને વિશે પ્રતિબદ્ધ થાય છે, તે ભાવબંધ છે. એનાથી વિરુદ્ધ તે મુક્તપણો એમ શ્રુત જ્ઞાનમાં એક પક્ષથી એના ઉલટા પક્ષને સમજવાનું સામર્થ્ય રહેલું હોવાને લીધે એવી રીતે ઓળખાણ કરાવવી પડે છે. સુખ કોને કહેવું? કે દુઃખનો અભાવ તે સુખ. બીજું તો સુખને કહેવાનો કોઈ, આત્મિક સુખને વર્ણન કરવાનો તો કોઈ ઉપાય નથી, કે કોઈ એના બરાબર પદાર્થ નથી. પણ અહીંયા જે સમજાવવું છે એ દ્રષ્ટિ દેવાની વાત છે. હું છું પોતાની સત્તાનું ગ્રહણારું શ્રદ્ધાનું, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ ફક્ત પોતાની હયાતીને, પોતાની મોજૂદગીને શ્રદ્ધે છે, તે સમ્યક શ્રદ્ધાન છે. સમ્યક શ્રદ્ધાનનું આટલું કાર્ય છે. પછી અનાદિ અનંત મુક્ત એ બધો જ્ઞાનનો વિષય છે, શ્રદ્ધાનો એટલો બધો વિષય નથી. શ્રદ્ધાનો વિષય તો શુદ્ધ અસ્તિત્વ, શુદ્ધ અસ્થિકાય, જીવાસ્તિકાય, શુદ્ધ જીવાસ્તિકાય, શુદ્ધ નિજ જીવાસ્તિકાય, એટલો જ શ્રદ્ધાનો વિષય છે. આથી શ્રદ્ધાનો વિષય બીજો નથી. દ્રવ દ્રષ્ટિના અને બોલા ગ્રંથનો વિષય છે, અને દ્રવ દ્રષ્ટિ પ્રકાશ કોઈ એક જ શૈલીનો મુખ્યપણે, બીજા બોલ છે થોડા, પણ મુખ્યપણે એ એક જ શૈલીને પ્રદર્શિત કરતો આખો ગ્રંથ છે. દ્રષ્ટિનું પરિણમન જ્ઞાનના પરિણમન કરતા સૂક્ષ્મ છે, જ્ઞાન ગુણનું પરિણમન સ્વપર પ્રકાશક પણ હોવાને લીધે જ્ઞાનમાં સમજાય છે. જ્ઞાનને પોતાનું પરિણમન પણ વેદન ગોચરપણાને લીધે, અનુભવ ગોચરપણાને લીધે પણ સમજાય છે, જ્યારે દ્રષ્ટિનું પરિણમન સમજાતું નથી. એ થોડું સૂક્ષ્મ પણ છે, અને મિથ્યાત્વ અવસ્થામાં દ્રષ્ટિના પરિણમનને સમજવા માટે જ્ઞાનને એટલું સામર્થ્ય નથી કે એ સમજી શકે. પછી સ્થૂળ શ્રદ્ધાનું ઉપરથી પકડાવે છે કે જો તને ઉલટી શ્રદ્ધા છે, રાગ તે હું એમ રાગમાં અસ્તિત્વ મનાય છે, જો તારા માનવાના ભાવને, શ્રદ્ધવાના ભાવને, શરીર તે હું એમ તારા દેહ તે હું એમ શરીરમાં પોતાપણાની શ્રદ્ધા થાય છે, એમ જરા શ્રદ્ધાને તપાસ તો તને ઊંધું શ્રદ્ધાન સમજાશે. આ તો હજી શ્રદ્ધાનને શ્રદ્ધાનને એને પકડવામાં પણ જરા મુશ્કેલ પડે એવું છે. ઊંડા શ્રદ્ધાનને સૌનું શ્રદ્ધાન એટલે સમ્યક દ્રષ્ટિ પણ, સમ્યક શ્રદ્ધાન પણ, એ તો ઘણું સૂક્ષ્મ છે. પંચાધ્યાયીકાર તો એમ કહે છે કે ભાષામાં અગોચર, ભાષાને અગોચર છે, જ્ઞાનથી એને સમજાવવું પડે છે. એટલે એમણે એટલો બધો વિસ્તાર કર્યો છે કે અવિનાભાવી જે જ્ઞાનના પર્યાયો અને બીજા ગુણના પર્યાયો તે દ્વારા સમ્યક શ્રદ્ધાને સમજાવીએ છીએ. બાકી તો એને કહેવા જ કોઈ સમર્થ નથી. જો એને કહેવા કોઈ સમર્થ નથી તો સાંભળવા પણ કોઈ સમર્થ નથી, સાંભળીને સમજવા પણ કોઈ સમર્થ નથી. ત્યાં એ વાત લીધી છે, કોઈ સમર્થ નથી એમાં સર્વજ્ઞ આવી ગયા, હું દિવ્ય ધ્વનિ આવી ગઈ. કોઈ નથી એનો અર્થ શું કે જેને વાણીનો યોગ છે તે કોઈ સમર્થ નથી. એમને તો એમ જ કહેવું છે કે આ સમ્યક્ત્વ ગુણ છે તે ભાષાને અગોચર ગુણ છે, ભાષા ગોચર ગુણ નથી. જેમ અનંત ગુણ ભાષામાં આવતા નથી, એમ સમ્યક્ત્વ ગુણ પણ ભાષામાં આવતો નથી એમ કહેવું છે. એનો દુરુપયોગ કર્યો નાથુલાલજી શાસ્ત્રીએ. નાથુલાલજી શાસ્ત્રીએ જે પત્ર વ્યવહાર કર્યો અને જાહેર થયો એમાં એ વાત કરી કે કાનજી સ્વામી એમ કહે છે કે બહેનશ્રીને સમ્યક દર્શન છે, પણ સમ્યક તો ગુણ જણાતો નથી એમ પંચાધ્યાયીમાં કહે છે. પણ પંચાધ્યાયીમાં એમ નથી કહેતા કે જણાતો નથી, કહેવાતો નથી એમ કહે છે. શું એ વાત ખોટી છે કે સમ્યક ગુણ જણાતો નથી? સમ્યકનું પરિણમન પોતાનું પોતાના સમ્યક જ્ઞાનમાં જણાય છે, અને બીજાનું પણ પોતાના સમ્યક જ્ઞાનમાં જણાય છે. ત્યાં તો કહેવા અને વક્તું શ્રોતું એમ વાત છે, કહેવા અને સાંભળવાને કોઈ સમર્થ નથી એટલી વાત છે. મૂળ શ્લોક છે પંચાધ્યાયી. દ્રવ્યાનુયોગનો બહુ સૂક્ષ્મ ગ્રંથ છે. Thank you. 400 નંબરની ગાથા છે. પંચાધ્યાય બીજો ભાગ ઉત્તરાર્ધની 400 નંબરની ગાથા છે. સંયક્તું વસ્તુતઃ સૂક્ષ્મ, સંયક્ત છે એ વસ્તુતઃ સૂક્ષ્મ અસ્તિ. વાચાન અગોચરમ, વાચાને અગોચર છે, જ્ઞાન અગોચર છે એવું નથી કહ્યું, એને એ ઠપકારી દીધું છે ત્યાં. તસ્માત વક્તું ચ શ્રોતું ચ, તેથી વક્તું એટલે કહેવું અને શ્રોતું એટલે સાંભળવું. ન અધિકારી વિધિક્રમાત, કોઈ એનો અધિકારી નથી, કહેવા માટે કોઈ અધિકારી નથી, સાંભળવા માટે કોઈ અધિકારી નથી, ખાસ કરીને સમ્યક્ત્વને. પણ જ્ઞાનને કોઈ અધિકારી નથી એવી વાત આ ગાથામાં કઈ નથી. લોકો ભૂલમાં પડે એવું છે. હા, આવા મોટા પંડિત છે, પંચાધ્યાયનો આધાર આપે છે, ભાઈ ગપ્પો મારી દીધો છે, કેવું પોલ ચાલે એવું નથી. વાસ્તવમાં સમ્યક્ત્વ સૂક્ષ્મ છે, વચનોથી અગોચર છે, તેથી કોઈ પણ જીવ તેને, કોઈ પણ જીવ એવું લીધું છે, તેને વિધિપૂર્વક કહેવા તથા સાંભળવાનો અધિકારી નથી. અને તેથી જ્ઞાન દ્વારા એને કહેવામાં આવે છે એ વિશે અહીંયા શાસ્ત્રકાર શરૂ કરે છે. પછી એ વાત લીધી છે કે શુદ્ધ ઉપયોગમાં શું હોય છે, સ્વવિકલ્પ ઉપયોગમાં કેમ હોય છે, સ્વાનુભૂતિને કેટલો સમ્યક દર્શન સાથે સંબંધ છે, સમવ્યાપ્તિ છે, વિષમ વ્યાપ્તિ છે, એ બધી ચર્ચા ખૂબ કરી છે એમણે. અહીંયા તો દ્રષ્ટિ દેવી આત્મા ઉપર, ત્રિકાળી તત્વ ઉપર, ધ્રુણ તત્વ ઉપર, જ્ઞાયક તત્વ ઉપર દ્રષ્ટિ દેવી, એ દ્રષ્ટિ દીધા વિના પર્યાયમાં શુદ્ધતા ક્યારેય પ્રગટતી નથી. પર્યાયની શુદ્ધિનું પ્રયોજન છે મોક્ષ માર્ગને વિશે અથવા ધર્મને વિશે. ધર્મનો અર્થ કે પરિણામમાંથી અશુદ્ધિ અને અવગુણનો નાશ કરવો અને શુદ્ધિ અને સદગુણને પ્રગટ કરવા, આનું નામ ધર્મ છે. તો એમાં મુખ્ય પાયાની વાત આ છે કે આ જીવનું શ્રદ્ધાન જ્યાં સુધી વિપરીત હોય ત્યાં સુધી એના સમ્યક પ્રકારે ગુણ પ્રગટ થતા નથી, અને સમ્યક પ્રકારે એના દોષનો મૂળમાંથી અભાવ થવાની શરૂઆત પણ થતી નથી. આ પાયાની વાત છે. જીવ નામના પદાર્થના વિજ્ઞાનનો આ વિષય છે કે એના અનંત ગુણ માયનો એક શ્રદ્ધા ગુણ છે, એ શ્રદ્ધા ગુણ સવળો થયા વિના, શુદ્ધ પરિણમન થયા વિના, જ્ઞાન સવળું હોય નહીં, આચરણ સવળું હોય નહીં, અને એના પરિણમનના પુરુષાર્થ સવળો હોય નહીં, અને એના પરિણમનમાં દુઃખ મટીને સુખનો અંશ કદી પ્રગટ હોય નહીં. આ મુખ્ય ગુણોના બધા ગુણોનું આ પરિણમન ઉલટું જ રહે, ભલે શાસ્ત્ર જ્ઞાન ગમે તેટલું હોય તો પણ એ જ્ઞાન સમ્યક જ્ઞાન નથી જ્યાં સુધી શ્રદ્ધાન સમ્યક થયું નથી ત્યાં સુધી. એટલે તો એને અસલી જ્ઞાન કહ્યું નથી, એ અસલ જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન તે અસલ જ્ઞાન છે, અથવા સ્વભાવની જાતિનું જ્ઞાન છે, અને બાકીનું જ્ઞાન છે એ સ્વભાવ જાતિનું જ્ઞાન નથી, ભલે શાસ્ત્રને અનુકૂળ હોય તોય. કોઈ એમ કહે કે પણ શાસ્ત્રથી વિપરીત ક્યાં છે એ વાત, શાસ્ત્રમાં કહે છે એમ જ ભલે કહે છે, ભલે એને અનુભવ નથી પણ કહે છે તો શાસ્ત્ર કહે છે એમ જ કહે છે ને, એ વાત પણ અહીંયા સંમત કરવામાં આવતી નથી. આવી વાત છે, એના જ્ઞાનને માન્ય નથી કરતા, એ માનવા લાયક નથી, એનું જ્ઞાન માન્ય કરવા યોગ્ય નથી, એમ વાત છે ખરેખર. તો શાસ્ત્રથી પ્રતિકૂળ કહે એવું જ્ઞાન હોય એનો તો ચર્ચા કરવાનો જ કોઈ અહીંયા ક્લાસ નથી, એ કોઈ અહીંયા એનું સ્થાન નથી. પણ શાસ્ત્રને અનુકૂળ કહેવાય તો પણ એ જ્ઞાન બરાબર છે કે સમ્યક દર્શન સહિત હોય તો, જો એની દ્રષ્ટિ બરાબર હોય તો. માણસ નથી કહેતા કે તમારા વખાણ કરીને કોઈ તમને ફસાવે તો તમારે ફસાવું નહીં, આમ કહે છે કે? તો એનો અર્થ શું કે વખાણ કરનારની દ્રષ્ટિ વિપરીત છે, પ્રવૃત્તિ ભલે વિપરીત નથી દેખાતી, વખાણ કરવાની પ્રવૃત્તિ તો અનુકૂળ છે, સારી લાગે એવી છે, પણ દ્રષ્ટિ અંદર, દ્રષ્ટિ એટલે આશય, અભિપ્રાય ને અને દ્રષ્ટિ ને સીધો સંબંધ છે, જેવો અભિપ્રાય એવી દ્રષ્ટિ, દ્રષ્ટિ એવો અભિપ્રાય, એ બે અવિનાભાવી છે, એટલે દ્રષ્ટિ ના સમજાય એને અભિપ્રાય સમજાવવામાં આવે છે કે જો ભાઈ એનો અભિપ્રાય બરાબર નથી, વાત ભલે ગમે તેટલી અનુકૂળ કરે પણ અભિપ્રાય બરાબર નથી, માટે ચેતીને ચાલે. એમ જ્યાં સુધી જીવનો અભિપ્રાય રાગ ઉપાદેય છે, વિભાવ ઉપાદેય છે, અથવા પુદ્ગળ પદાર્થની ઉપાદેયતા જેની દ્રષ્ટિમાં અભિપ્રાયમાં પડી છે, એનું જ્ઞાન ખરેખર વિપરીત અભિનિવેશ સહિત પણે હોવાને લીધે એ જ્ઞાનને માન્ય કરવામાં આવતું નથી, એ માનવા લાયક જ્ઞાન નથી રહેતું. એનું કારણ આ છે. એટલે એ પાયાની વાત થાય છે કે દ્રવ ઉપર, આત્મદ્રવ ઉપર દ્રષ્ટિ દેતા, નાયક દ્રવ ઉપર દ્રષ્ટિ દેતા પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, ત્યાંથી જ પર્યાયની શુદ્ધિની શરૂઆત થાય છે, અને એ સિવાય પર્યાયની શુદ્ધિની શરૂઆત કોઈ પણ પ્રકારે થતી નથી. હવે એના ઉપર કેટલું વજન હોય, દ્રષ્ટિ દેનારને દ્રવ્ય ઉપર વજન કેટલું હોય, કે એને પુણ્યના ફળ સ્વરૂપ જે સંયોગો છે એના ઉપર એનું વજન ન હોય. આખા જગતનું વજન સંયોગિક અનુકૂળતાઓ ઉપર છે, એનું વજન એના ઉપર ન હોય. ત્યાંથી માંડીને શરૂઆત કરવી પડે છે. બીજું કે એ પુણ્યના ફળના કારણરૂપ જે પુણ્ય પરિણામ, શુભ પરિણામ, એના ઉપર પણ એનું વજન ન હોય. ત્યાંથી માંડીને જ્ઞાનનો ક્ષોભસમ હોય, ચારિત્રના ક્ષોભસમમાં કષાયની મંદતા વગેરે થતી હોય, ભાવના વગેરે થતી હોય, એના ઉપર એનું વજન ન હોય. ત્યાંથી આગળ ચાલીને એની ને એની પોતાની પ્રગટેલી શુદ્ધ પર્યાય, દ્રવ દ્રષ્ટિ સ્વયં શુદ્ધ પર્યાય છે, સમ્યક દ્રષ્ટિ પણ સ્વયં શુદ્ધ પર્યાય છે, દ્રષ્ટિનું એના પોતાના પર, પોતાના ઉપર જ વજન નથી. દ્રવ દ્રષ્ટિનું વજન દ્રવ ઉપર એટલું છે કે એના પોતાના ઉપર એનું વજન નથી, નિશ્ચય નહીં ઉપર એનું વજન નથી, પછી બીજા કોઈ નહીં ઉપર એનું વજન છે એ વાત કહેવાની જરૂર રહેતી નથી. આમ નહીં જ્ઞાનને આવી આસ્થાને મૂક્યું છે. અહીંયા એ વાત લેવી છે, થોડી એ પડખું લીધું છે અહીંયા, કે દ્રવ તો મુક્ત છે, દ્રવ એટલે હું, દ્રવ એટલે બીજું કોઈ નહીં, દ્રવ એટલે હું મુક્ત છું, અનાદિ અનંત મુક્ત છું, એટલે કોઈ બંધન મને નથી. અને અવસ્થામાં જે પરિપૂર્ણ મુક્ત દશા, સિદ્ધ દશા એ ઉત્પન્ન થયું, થવી હોય, પર્યાયને આવવું હોય એટલે પર્યાયને ઉત્પન્ન થવું હોય, સિદ્ધપણું ઉત્પન્ન થવું હોય તો થાય, એમ કહીને એની ઉપેક્ષા કરી નાખી છે, પર્યાય પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ કરી છે. વજન નથી એનો અર્થ શું છે કે ઉપેક્ષા વૃત્તિ છે. આ એક દ્રવ દ્રષ્ટિનું એક ચિહ્ન છે ઓળખવા માટે, જેને કહી શકાતું નથી એને એની ચિહ્નોથી ઓળખાવે છે. જો એના વજનમાં ફેર પડે છે, વજન આપે છે પુરુષાર્થ ગુણ, તો અહીંયા પુરુષાર્થ ગુણથી વાત કરે છે, મુખ્યતા કરે છે જ્ઞાન ગુણ, તો એની વાત કરે છે, જ્ઞાનથી વાત કરે છે, કે જેને દ્રવ દ્રષ્ટિ પ્રગટ થાય એનું વજન ફરી જાય, એની મુખ્યતા ફરી જાય. ક્યાં સુધી ફરી જાય? કે સીધ પર્યાય પર પણ એનું વજન ન જાય. કોઈ એમ કે સમ્યક દર્શન થયું છે એને તો સિદ્ધ પર્યાય પ્રગટી નથી, એક દલીલ આવે છે. કે પંચમહાલ સમિતિ દુક્તિ વગેરેના ઉચ્ચ કોટીના શુભ ભાવનો નિષેધ કર્યો છે, તો એ નિષેધ નીચેના ગુણ સ્થાને કરવા યોગ્ય નથી એવી એક દલીલ આવે છે કે તમને પંચમહાવ્રતની શક્તિ જ નથી પાડવાની, એ પહેલા તમે પંચમહાવ્રતનો નિષેધ કરો તો તમને પંચમહાવ્રત પાડવાની શક્તિ ઉત્પન્ન ક્યાંથી થશે ને પંચમહાવ્રત પ્રગટ ક્યાંથી થશે, મુનિ દશા આવશે ક્યાંથી, આવી એક દલીલ કરે છે. તો કે સાંભળવા જેવી વાત છે તારે, પંચમહાવ્રત તો હજી રાગના પરિણામ છે, શુભ રાગના પરિણામ, પણ સિદ્ધ પર્યાય તો પૂર્ણ શુદ્ધ પર્યાય છે કે નહીં? આ એને એમ કે છે કે આવવું હોય તો આવે, જેને આવવું હોય તો આવે ને મારે દરકાર નથી એવી દૃષ્ટિ પ્રગટ થાય એને જ આવે, બીજાને આવે નહીં. આ એનું વિજ્ઞાન છે. પર્યાયની અપેક્ષા વૃત્તિથી પર્યાય, શુદ્ધ પર્યાયની અપેક્ષા વૃત્તિથી શુદ્ધ પર્યાય પ્રગટ થતી નથી. આ શુદ્ધ પર્યાયના પ્રગટ થવાનો સિદ્ધાંત છે. કોઈ એમ કહે કે ભાવના તો હોય છે કે અમને મુનિદશાની ભાવના થા, મુનિદશા આપણા અપૂર્વ અવસર શ્રીમદજીનો, અથવા અમને મુક્ત, અમારે અમને મુક્તિ પ્રગટ થાવ, પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થાવ, આ ધ્યેયભૂત વિષય છે પૂર્ણ શુદ્ધતાનો. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત. આવું તો હોય છે તો એ તત્ સંબંધિત પુરુષાર્થના કાળે એવો વિકલ્પ હોય છે. શું પૂર્ણતાને પહોંચવાનો, પામવાનો જે પુરુષાર્થ, એ પુરુષાર્થના કાળમાં જે નિર્બળતા, એ નિર્બળતા ઉત્પન્ન થતો જે વિકલ્પ, એમ આવો વિકલ્પ થાય છે કે મારે પૂર્ણ થવું છે, મારે મુનિદશાજીની ભાવના છે, એટલી વાત બતાવી છે ત્યાં. પણ એને ભાવના ત્યારે કહેવાય છે કે થોડો ઘણો પણ પુરુષાર્થ હોય તો, માત્ર દ્રષ્ટિ ઊંધી હોય અને વિકલ્પ થાય એને ભાવના પણ કહેતા નથી, કેમ કે એની દ્રષ્ટિ ઊંધી છે. એના વિકલ્પને ભાવના શું કહેવી, એને તો ભાવના કહેતા નથી. એટલે જ્ઞાન દશામાં આવો ભાવ થાય ત્યારે એને ભાવના કહેવાય છે, કેમ કે પુરુષાર્થ સહિત પણ છે, અને પુરુષાર્થ રહિત દશા હોય ત્યાં તો એને ભાવના એવો શબ્દ પણ લાગુ પડતો નથી, એ તો રાગ થાય છે ને વિકલ્પ થાય છે એમ કરીને એની કિંમત કાઢી નાખવામાં આવે છે. નિરાદર બુદ્ધિ એટલે દ્રષ્ટિ ઊંધી છે, એટલે આદર રાગનો જ આદર છે ને પૂતગળનો જ આદર છે દ્રષ્ટિમાં. તો નિરાદર નથી પણ આદર ક્યાં છે એ તપાસો તો ખ્યાલ આવે, એ દશાને આદર ક્યાં છે એમ તપાસો તો ખ્યાલ આવે કે પરિપૂર્ણ પરમાત્મ તત્વ છે, સર્વોત્કૃષ્ટ પદ છે, એની સર્વથા આદર બુદ્ધિમાં એક સમયની પર્યાય છે એની ઉપેક્ષા વૃત્તિ છે. રાગની ઉપેક્ષા વૃત્તિ અને પર્યાય શુદ્ધ પર્યાયની ઉપેક્ષા વૃત્તિમાં ફેર છે કે રાગમાં તો એના નાશનો અભિપ્રાય છે, શુદ્ધ પર્યાયમાં શુદ્ધતાના નાશનો અભિપ્રાય નથી, એટલો ફેર છે. જેમ પુણ્ય અને પાપમાં ફેર છે કે એક તીવ્ર કષાય છે અને એક મંદ કષાય છે, એકમાં તીવ્ર અશુદ્ધિ છે એકમાં મંદ અશુદ્ધિ છે, તો પણ દ્રવ્ય દ્રષ્ટિએ પરમાર્થની દ્રષ્ટિએ તો કે બંને એક સકષાય ભાવમાં જાય છે, અકષાય ભાવની જાતિ નથી માટે સકષાય ભાવમાં જાય છે. એ તો શુદ્ધિની મંદતાને તીવ્રતા ભંગભેદની અપેક્ષાથી. હવે શુદ્ધિ અને અશુદ્ધિ બેની વાત ચાલે કે શુભાશુભ ભાવ કે અશુદ્ધ છે, સમ્યક તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કે શુદ્ધ ભાવ છે. તો કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ તો કે બંને એક બંનેને એક ખાતામાં નાખો. શું મુક્તિમાં અને સંસારમાં ફેર નથી? કાલ રાત્રે નિયમસારની કથા વાંચી હતી, નિયમસારનું ફળ નથી. એનો અર્થ શું? કે શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય જે દ્રવ્ય છે, જે દ્રષ્ટિનો વિષય છે, એ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય છે. એની અપેક્ષા લેવામાં આવે તો એ બંને પર્યાયો એનાથી બાહ્ય હોવાને લીધે એક સ્થાનમાં ગયા. અંતરમાં મારું પરમાત્મ પદ અને મારા અંતરંગ પરમાત્મ પદથી બાહ્ય સમસ્ત દશાઓ, શુદ્ધ દશાઓ અને અશુદ્ધ દશાઓ, તો મારાથી બહાર એ બંનેનું બધાનું એક જ સ્થાન. જેમ પૂદગળ મારાથી બહાર છે, શુભાશુભ ભાવો મારાથી બહાર છે, એમ શુદ્ધ ભાવ પણ મારાથી બહાર છે. 38મી ગાથામાં એ કહ્યું કે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી હું પરમ પારિણામિક ભાવ અત્યંત દૂર છું. અહીંયા દૂર દૂર શબ્દ લીધો છે. દૂર એટલે કોઈ ક્ષેત્રથી અંતર છે કે ક્ષેત્ર અપેક્ષા એ તો અસંખ્ય પ્રદેશમાં આત્મદ્રવ આત્મ સ્વભાવ છે અને અસંખ્ય પ્રદેશમાં શુદ્ધ પર્યાય છે. તો કે એ દ્રવ્ય ક્ષેત્ર ફેર નથી, પણ ભાવના ક્ષેત્રમાં ફેર છે. જો ભાવના ક્ષેત્રમાં ફેર ન માનો તો એનો નાશ થાય તો આનો નાશ થાય. કે નાશ થઈ એમાં એના એનું એનું ક્ષેત્ર રહી ગયું, એ તો ગયું, તો એનો નાશ છે તો આનો નાશ થઈ જાય. માટે ભાવે એનું ક્ષેત્ર જુદું છે એમ કહેવામાં કોઈ દોષ નથી. ક્ષેત્રનો તો થોડો આપણે ત્યાં વિવાદ ચાલી ગયો, ક્ષેત્ર ભિન્નતાનો. ક્ષેત્ર ભિન્નતાનું કથન પણ આવે છે, પણ એ કથન ભાવ પ્રધાનતા વાળું છે, એ કથન દ્રવ્ય પ્રધાનતા વાળું નથી. દ્રવ્ય અને ભાવનો તફાવત સમજવો જોઈએ, અથવા દ્રવ્યાનું યોગ અને અધ્યાત્મનો તફાવત અહીંયા સમજવો જોઈએ. દ્રવ્યાનું યોગથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની જે સ્થિતિ છે, સિદ્ધાંતિક જે સ્થિતિ છે, તે ક્યારેય બદલતી નથી. તે વસ્તુની સ્થિતિ અનાદિ અનંત પર છે. છતાં ભાવમાં વજન ઉઠાવવા માટે, પર્યાય ઉપરથી વજન ઉપાડી લેવા માટે પર્યાયના ક્ષેત્રથી દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે એમ કહી શકાય છે. સમજીને કહેવાને કહેનારને જરા પણ દોષ નથી. આમ બંને અપેક્ષાની વિવિક્ષા શું છે, ત્યાં શું કહેવા ધારે છે એ સમજવું જોઈએ. દ્રવ દ્રષ્ટિનું પરિણમન કેવું હોય છે એને બતાવનારું એક પડખું કયું છે, એને બતાવવાના પણ અનેક પડખા છે. વિસ્તારમાં દ્રવ દ્રષ્ટિ પ્રકાશનું અધ્યયન કરી લેવું કે કેટલા પડખાથી ત્યાં વાત લીધી છે, પણ અહીંયા બી અનેક પડખા આવ્યા છે આ ગ્રંથમાં. પણ એક બોલમાં તો એક પડખું હોય, બીજા બોલમાં કોઈ બીજું પડખું હોય, ત્રીજા બોલમાં ત્રીજું પડખું હોય, એવી રીતે છે. દ્રવ તો મુક્ત છે, મુક્તિને મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે. આવો જ બોલ દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં એમ છે કે હું તો ધ્યેય સ્વરૂપ છું, ધ્યાનની પર્યાયને મારું ધ્યાન કરવું હોય તો કરે. પર્યાયમાં એક ધ્યાન નામની દશા થાય છે, ધ્યાન એટલે એકાગ્રતા. તો ઉલટી ધ્યાનની દશા, વિપરીત ધ્યાનની દશા હોય ત્યારે જીવ પાંચ ઇન્દ્રિયના વિષયો રૂપ પર પદાર્થમાં એકાગ્ર થાય છે. તેને અપ ધ્યાન, માઠું ધ્યાન, ઉલટું ધ્યાન એમ કહેવામાં, અથવા આર્ક રૌદ્ર ધ્યાન એને કહેવામાં આવે છે. ધર્મ ધ્યાનને વિશે, ધર્મ ધ્યાનનો વિષય સ્વરૂપની એકાગ્રતાનો છે. શુક્લ ધ્યાનનો વિષય પણ ઉગ્રપણે સ્વરૂપની એકાગ્રતાનો છે. બે એક જ છે, પણ એકમાં મંદતા છે, એકમાં ઉગ્રતા છે. તો એવી જે ધ્યાનની દશા, એને માટે પણ એમ કહ્યું કે ધ્યાનની દશાને મારું ધ્યાન કરવું હોય તો કરે. બાકી હું દશાનું ધ્યાન કરતો નથી, દશા મારું ધ્યાન કરે છે. હવે એમ કહેવા પાછળ સંકેત શું છે, એમ કહેવા પાછળ ભાવ શું છે, કે હું પણ દ્રષ્ટિએ શ્રદ્ધાએ મારા ત્રિકાળીમાં સ્થાપું છું ધ્યાનની દશામાં નહીં, ધર્મ ધ્યાનની દશામાં પણ નહીં, વિભાગની દશામાં તો હું પણ સ્થાપી રાખ્યું છે એ તદ્દન વિપરીત છે, પૂરેપૂરું 100% વિપરીત છે. પણ ધર્મ ધ્યાન વાળાને પણ ધર્મ ધ્યાનની અંદર એકાગ્રતા, મુખ્યતા કે શ્રદ્ધા હોતી નથી, શ્રદ્ધા નથી. ધર્મને બહુ વિચિત્ર વાત છે, ધર્મને ધર્મની પર્યાયની શ્રદ્ધા નથી, ધર્મ પર્યાયને પોતાની શ્રદ્ધા નથી, ધર્મ પર્યાયને સ્વરૂપની શ્રદ્ધા છે. ઠીક, કેવી વિચિત્ર વાત લાગે. આમ તો તમે ધર્મની શ્રદ્ધા છે કે નહીં, હું તમે સમય દુષ્ણ જ્ઞાન ચારિત્રને ધર્મ માનો છો કે નહીં, તો કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાની વાત છે. ધર્મની શ્રદ્ધા, જેને શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા કહીએ, ધર્મરૂપ શ્રદ્ધા કહીએ, એ ધર્મરૂપ શ્રદ્ધા છે, પોતે જ ધર્મ સ્વરૂપે છે, એ પોતાને વિષય નથી કરતી. શ્રદ્ધા ન તો સ્વયંને પોતાને પોતે પર્યાય રૂપ હોવાથી પોતાને વિષય નથી કરતી, જ્ઞાનને વિષય નથી કરતી, ચારિત્રને વિષય નથી કરતી, કેવળ જ્ઞાનને વિષય કરતી નથી, સુખને ભોગવતી નથી. એ એકલો ત્રિકાળી પિંડ છે, એની સાથે લપેટ થઈ મરી જાય છે. બસ નિર્વિકલ્પણે શ્રદ્ધા ચોંટી જાય છે સ્વદ્રવ સાથે, એવી આંધળી થઈને રહે છે. અંધશ્રદ્ધા નથી હોવા છતાં એને, કેમ કે જ્ઞાન સમ્યક છે, પણ એ તો એનો ગુણ એવો છે કે બીજાને ન જોવું, પોતાના નિજ પરમાત્મા સિવાય બીજાને જોવું નહીં, બીજાની સામે જોવું નહીં, એવું એનું કાર્ય છે, એવી એની કાર્ય પદ્ધતિ છે. એક શ્રદ્ધા ગુણની કાર્ય પદ્ધતિ સમજાવવા માટે દ્રવ દ્રષ્ટિના અનેક બોલ શાસ્ત્રને વિશે આવે છે. આ ગ્રંથમાં પણ ઘણા બોલ છે એના. અસ્તિત્વ ખોઈ દે, નહીં નાશ થાય, વિષય ન કરે. અસ્તિત્વ એટલે હું આપણું, તો શું શ્રદ્ધાનો નાશ થાય છે કે નહીં? શ્રદ્ધા પોતાને વિષય કરતી નથી, જોડે રહેલા સમય જ્ઞાનને વિષય કરતી નથી, જોડે રહેલા સમય ચારિત્રને, સુખને, શાંતિને, આનંદને વિષય કરતી નથી, એ પોતાનો વિષય જ નથી. એમ કેવું છે, આવી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા તે આવી શ્રદ્ધા હોય છે. ઊંધી શ્રદ્ધામાં આમ બને છે કે નહીં, કે રાગની શ્રદ્ધા છે અત્યારે, પરની શ્રદ્ધા છે, તો જ્ઞાન હૈયાત છે છતાં જ્ઞાનને સ્વીકારે છે, ત્રિકાળી પરમાત્મા હૈયાત છે, મોજૂદ છે, એને સ્વીકારે છે, કેમ? તપાસો તો ખબર પડે, કેમ એમ થાય છે? કે એનામાં ગુણ એવો છે કે ઊંધી પડે તો એમ, અને સમળી પડે તો પણ એમ, પોતાના વિષય સિવાય પછી બીજાની સામે એ જુદી નથી, એવો જ એનો પરિણમવાનો ગુણ છે. એ અહીંયા ઓળખાવે છે, સમજાવે છે કે દ્રવ તો મુક્ત છે, અને મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે, એવી મુક્તિની પર્યાયની પણ અપેક્ષા નથી. જો 105 છે ને, દ્રવ દ્રષ્ટિનો બોલ છે, 105 નંબરનો બોલ છે, એ પણ દ્રવ દ્રષ્ટિનો છે. એમાં આ ભાવ છે પાછો, કે આત્માને ત્રિકાળી નાયકપણાનો જ વેશ છે, પરમાર્થે એને કોઈ પર્યાયનો વેશ નથી, નિગોદની નહીં, સંસારની નહીં, મનુષ્યપણાની નહીં, ગ્રહસ્થપણાની નહીં, વાણિયાપણાની નહીં, પછી દશા વિશાનો પ્રશ્ન રહેતો નથી. આ દશા છે કે વિશા છે એમ પૂછે છે ને, એ તો નહીં. પણ આ આત્મા સમ્યક દ્રષ્ટિ છે એવો એ વેશ એને નથી, આ આત્મા મુનિ છે એવો એને વેશ નથી, આ આત્મા કેવળ જ્ઞાની છે એવો એને વેશ નથી, આ આત્મા સિદ્ધ છે એવો એને વેશ નથી. આ બધા બોલ લીધા છે. એની એક પણ પર્યાય અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી, આ ઉપેક્ષા પ્રતિ છે. આ દ્રવ દ્રષ્ટિનો જ બોલ છે 105 નંબર. એ ભાવ અહીંયા લીધો છે કે ઉપેક્ષા વૃત્તિ એટલે શું? આપણે નથી કહેતા ભાઈ કે હું કઈ બોલાવવાનો નથી, એ આપણને બોલાવે તો બોલાવે, બાકી હું બોલાવવા જવાનો નથી, આ માન થાય છે ત્યારે નથી કહેતા. હું તો ઉપેક્ષા કરું છું, હું નહીં બોલાવું, ફલાણા ભાઈ આવ્યા છે જરા, તો કે હું નહીં બોલાવું, એમ કે નથી કહેતા, ઉપેક્ષા કરે ત્યારે. એમ મુક્તિની પર્યાયની અહીંયા ઉપેક્ષા કરે છે, સમર્થ દ્રષ્ટાંત આપીને એનો અર્થ કે કોઈ પર્યાયની અપેક્ષા તમને સંતાનમાં હોતી જ નથી. સમર્થમાં સમર્થ એવી જે મુક્તિની પર્યાયની અપેક્ષા નથી તો પછી બીજી કઈ પર્યાયની અપેક્ષા હોય શકે તે પ્રશ્ન જ વિચારવાનો રહેતો નથી, એના પેટામાં બધું આવી જાય છે. એ મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે એમ દ્રષ્ટિ પરખું લઈને સમજાવે છે કે દ્રવ્ય પ્રત્યે આલંબન, દ્રવ્યની અપેક્ષા વૃત્તિમાં પર્યાય પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ થતાં સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટે જ છે. અને સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટતી હોવા છતાં પણ એની ઉપેક્ષા વૃત્તિ રહે છે. સ્વાભાવિક શુદ્ધ પર્યાય ત્યારે જ પ્રગટે છે, તો જ પ્રગટે છે, પણ પ્રગટે છે તો પણ એના ઉપર વજન નથી અને એના ઉપર દ્રષ્ટિ નથી. આમ વાત છે. પરિણમન તો બતાવી શકાતું નથી, તો જોર એટલે પુરુષાર્થ ની પર્યાય. તો એ પુરુષાર્થ દ્વારા અહીંયા બતાવે છે કે એનો પુરુષાર્થ કઈ રીતે કામ કરે છે, કે એનો પુરુષાર્થ આ રીતે કામ કરે છે, એની મુક્તિની પર્યાય ઉપર એનું વજન જાતું નથી કે જોર જાતું નથી. જ્ઞાનમાં તો કે જ્ઞાનમાં મુક્તિની દશાની મુખ્યતા નથી, ત્રિકાળીની મુખ્યતા છે, મુક્તિની દશાની મુખ્યતા નથી. રાજાનો પ્રધાન ઘરે આવે, દિવાન, રાજા જેટલી આકાશ વાગતા કરે, આવો દિવાન સાહેબ, દિવાન સાહેબ, દિવાન સાહેબ, કેમ કે રાજાનો મુખ્ય બાજુની ખુરશી એની પડે છે, રાજાની બાજુમાં પછી દિવાનની ખુરશી પડે છે. તો દિવાન આવે ત્યારે રાજા જેટલો એનો આદર કરે કે ભાઈ આ તો રાજાનો દિવાન છે, કે સામાન્ય વ્યક્તિ નથી. પણ એ જ દિવાન રાજાની હારે આવે ત્યારે શું થાય? કેનો તે દિવાન છે? કોઈ પ્રસંગ છે, ફંક્શન. રાજા, દિવાન અને નીચેના અધિકારીઓને બધા સાથે કાફલો, એટલો તો રાજા આવે નહી, રાજા આવે ત્યારે એના કાફલા સહિત જ આવે. ત્યારે રાજાને પડતો મૂકીને દિવાનની એટલી સ્વાગતા કરે તો શું દશા થાય? ચોખ્ખે ચોખ્ખો રાજાનો અનાદર થાય, બીજું કાંઈ ન થાય એમાં. એવી રીતે જીવ ગ્રહ તો રાજા છે અને પર્યાય તો એનો સેવક છે, પર્યાય તો એનો સેવક છે, દિવાન એનો સેવક છે. હવે રાજાની ઉપસ્થિતિમાં સેવકની મહિમા કેટલી કરવી એમ કે છે, એ પ્રશ્ન ઉપસ્થિત. ખુદ એ સેવા કરનાર છે. મુક્તિ પૂર્ણતાનો લક્ષ છે તો પર્યાયનો વિષય છે, શુદ્ધ મુક્તિનો વિષય છે. પણ અજ્ઞાનીએ જ્ઞાની થવા અર્થે દ્રષ્ટિ આવી કરવી, મુક્ષુએ શું લેવું કે જ્ઞાન દશા પ્રગટ કરવા અર્થે, શુદ્ધ દશા પ્રગટ કરવા અર્થે આવા દ્રવ્યની દ્રષ્ટિ કરવી, પુરુષાર્થ એના ઉપર લઈ જવો. એટલે અર્ધ સુધી કે વર્તમાનમાં સમ્યક દર્શનથી માંડીને સિદ્ધ દશા પર્યંતની દશા ઉપર એનું જોર જાય નહીં, એવું થવું જોઈએ સાથો સાથ. જો કે તર્ક થાય એવું છે કે શાસ્ત્રમાં સમ્યક દર્શનની એટલી બધી મહિમા છે તો કેવળ જ્ઞાનની મહિમા હોય એમાં કહેવાની જરૂર શું છે? આવી શુદ્ધ પર્યાયો, જે ગુણયુક્ત પર્યાયો છે, દોષના નાશ કરીને ઉત્પન્ન થયેલી પર્યાયો છે, એની તો બહુ મહિમા આવે છે. તો પછી કેમ એના એની મુખ્યતા ન થાય? તો કે આ રાખીને વાત છે, જેનો સેવક, જેનો દાસ આટલો સમૃદ્ધ હોય તો એનો ધણી કેટલો સમૃદ્ધ હોય એમ બતાવવું છે. જો ટાટાનો મેનેજર કરોડપતિ હોય તો ટાટાની પાસે અબજો રૂપિયા છે એમ આપોઆપ સાબિત થાય છે, બરાબર છે? એમ જે કેવળ જ્ઞાનને અનંત ગુણ પ્રગટ થયા, જે સમ્યક દર્શનની આવી શુદ્ધતા પ્રગટ થઈ, તો જેની સેવા કરે છે એ દશા એની ગુણ સમૃદ્ધિ કેટલી, એની મહત્તા કેટલી, એમાં પણ ઇનડાયરેક્ટલી એનો એ દ્રવ્યની મહત્તા બતાવવાનો હેતુ રહેલો છે. પર્યાયની મહત્તા બતાવવા તાણે પણ એ વાત બરાબર સમજમાં હોવી જોઈએ, નહીતર પર્યાયનું પ્રયોજન હોવાથી પર્યાયની મુખ્યતા ટળવામાં મુશ્કેલી ઘણી છે. જેમ પરપદાર્થનો ત્યાગ કરવો એ સારી વાત છે અને પરપદાર્થને ગ્રહણ કરવું એ એટલી સારી વાત નથી કે ભાઈ ચાલો એને છોડી તો દીધું, એને ત્યાગ તો કર્યો, આહાર છોડીને ઉપવાસ કર્યો, પણ પરદ્રવ્યની ક્રિયાનો આગ્રહ થયો તો અવગુણ થાય. એમ અવસ્થાનું પ્રયોજન ગુણ પ્રગટાવવાનું ને દોષ ટાળવાનું પણ મુખ્યતા કરવા જતા પાછો મિથ્યા થાય. આ લાલ બત્તી મૂકી એ દ્રવ દ્રષ્ટિમાંથી સમજાય એવો વિષય છે અને એ વગર એ વિષય સમજાય એવો નથી, એટલે એ વિષય બહુ સારી રીતે અધ્યાત્મ શાસ્ત્રોની અંદર સમજાવવામાં આવે છે.
ત્યારબાદ આ પહેલું ભાવનગરના મંડળ પણ કાર્યાલયનું ઉદઘાટન કરી રહ્યા છે, તેમનું સદભાગ્ય છે કે ઉમરાળા પંડિતને આપવામાં આવ્યું છે જ્યાં ગુરુદેવની જન્મભૂમિ છે. હરમહેશ ભાવનગર મંડળે તો સાથ સહકાર આપ્યો જ છે અને આ ભગીરથ કાર્યને પણ સહકાર અને સાથ આપશે એવી ભાવના આવે છે.
₹501 શ્રી ભોગીલાલ ચતુર્ભુજ જોશી, 500